एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश पंचाण अल्पजीवी लेखक रायकोंडा विश्वनाथ शास्त्री। आधुनिक जीवन में माणस जो जड़ बनी ने न जीवे एना संवेदनों ने बुठ्ठा करीने आगळ न वधे एनी आसपास चालता लगभग मूल्य वगरना समाज में जो मूल्योनी खेवना करवी न छोड़ी दे तो चारे बाजूनू अमानुषी आक्रमण एने का तो गळी जाए अने का तो भयभीत करी दे। डर अने भयनो आतंक आधुनिक जीवननू जाने के एक अविभाज्य अंग छे। भ्रष्टाचार हिंसा अने रुश्वतखोरी ने अंके करवाने बदले जो एनी सामे थया अथवा एनी सामे थवानू बळ गुमाव्यू तो तमे क्यायना न रही शको। अंदरना तणावो अने बहारना दबावोथी माणस भयंकर रीते अधमुओ बनी गयो छे। आवा आधुनिक समाजना प्रतिनिधि रूप पात्रने केन्द्रमां मूकीने तेलुगु भाषाना साहित्यकार रायकोंडा विश्वनाथ शास्त्रीए अल्पजीवी नामनी एक तद्दन अनोखी नवलकथा लखी छे। वर्तमान जीवनने भूमिका बनावी पात्रनी अंदर बहारनी प्रवृत्तिओने नवलकथाकारे नजीकथी बतावी छे अने एना वर्णनो जोता लागे छे के कदाच जर्मन नवलकथाकार काफ्का के फ्रेंच नवलकथाकार कामुनो आ लेखकने परिचय होवो जोईए। आम तो आ नवलकथाकार वकील छे पण साथे साथे सफळ नाट्यकार अने अभिनेता पण छे। એમણે 6 નવલકથાઓ લખી છે અને 3-4 વાર્તા સંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે। લેખક રાયકોંડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે। રાયકોંડાની નવલકથા અલ્પજીવીનું શીર્ષક સમજવા જેવું છે। એનો નાયક સુબૈયા છે, એ બધાની વચ્ચે લગભગ અલ્પજીવીની જેમ જીવી રહ્યો છે। ડર અને ભયનો માર્યો તેમજ આત્મવિશ્વાસના અભાવ વગરનો એ પૂરું જાણે કે જીવી શકતો જ નથી। પત્ની, સગાઓ, સહકાર્યકરો, મિત્રો આ બધા જ એને નામર્દ અને મનમાં જ પિતાજી બહુ સારા છે એવી છાપ છે। સુબૈયાએ ક્યારેય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી, નાનપણમાં ક્યારેય નિશાળમાં ગેરહાજર રહ્યો નથી, મોટપણે પણ રજા લીધા વિના એણે ઓફિસનો કોઈ દિવસ પાડ્યો નથી। પિતાના એકના એક પુત્ર તરીકે લાડકોડમાં ઉછરેલો સુબૈયા મેટ્રિક પાસ કરી ખેતીની આવડત જાજી નહોતી એટલે તરત જ નોકરીએ ચડી ગયો હતો। વળી સાવિત્રીને પરણ્યો ત્યારે સાવિત્રી જેવી સુંદર અપ્સરા જેવી સ્ત્રીને મેળવવા બદલ પોતે ભલે ધન્યતા અનુભવેલી પણ સાવિત્રીને સુબૈયાને જોતાં જ થયેલું કે આવો મારો પતિ હોય। સુબૈયા પાસે કોઈ જમીનદારી ન હોવાથી સાવિત્રી એને કશું ગણતી નહોતી, જ્યારે સાવિત્રી પોતે જમીનદાર કુટુંબમાંથી આવતી હતી। ઓફિસમાં પણ સુબૈયાના નરમ અને ભીરુ સ્વભાવને કારણે ઉપરીઓ એને વારંવાર ધમકાવતા અને સુબૈયાને પણ એમ લાગતું કે જો આ નોકરી ન હોત તો એની કોડીની એ કિંમત ન હોત। સુબૈયાનું અંદરનું જીવન ઓર હતું। સુબૈયા દરરોજ વરંડામાં બેસી લાલ સાડીવાળી સ્ત્રીને, એક 60 વર્ષના બુઢ્ઢાને અને 2 છોકરીઓને જોયા કરતો। કદાચ લાલ સાડીવાળી સ્ત્રી તરફ સ્ત્રીના અનુકૂળ વલણને કારણે પક્ષપાત પણ હતો। આવા જ કોઈ પ્રસંગે એક સવારે સુબૈયાનો ભરાડી સાળો વેંકટરાવ એકદમ આવી ચડી અને સુબૈયા પાસે 500 રૂપિયા માગે છે। ગભરાયેલા સુબૈયાએ પોતાની લાચારી બતાવી પણ વેંકટરાવ એને ઓફિસના ઠેકેદાર ગવરૈયાના બિલોમાંથી મારી ખાવાનું સમજાવે છે। સુબૈયાને માટે આ એની શક્તિભારની વાત હતી। ગવરૈયાએ ખોટા રસ્તાઓ અપનાવી ઠેકેદારી લીધી હતી અને એવા જમાનાના ખાધેલ માણસ પાસેથી પૈસા પડાવવાની વાતમાં ગૂંચવાયેલો સુબૈયા ઓફિસમાં કામ પર બિલકુલ ધ્યાન આપી શક્યો નહીં। વાત વાતમાં ઘરની અને ઓફિસની બાબતમાં ડરતો સુબૈયા લાલ સાડીવાળી સ્ત્રીના સમાગમમાં આવે છે। એક બાજુ વેંકટરાવના કાવા દાવાને કારણે ગવરૈયાએ આપેલા 500 રૂપિયાની ઉઘરાણી આવે છે, તો બીજી બાજુ સુબૈયા લાલ સાડીવાળી સ્ત્રી મનોરમાના વધુ પરિચયમાં આવે છે. મનોરમા અંગે પણ સુબૈયાને ડર જન્મે છે. સુબૈયાને થાય છે કે ઘર એક નરક છે, ઓફિસ એક નરક છે, અને આ બધાથી ચડે એવું મારું મન એક ભયંકર નરક બની ગયું છે. ગવરૈયાના માણસો સુબૈયાને ઉઠાવી જઈ ખાસ્સો મેથી પાક આપે છે. આમ છતાં બધા જ સુબૈયાને તને બચાવી લઈશું એવો સધિયારો આપે છે. મનોરમા પણ ગવરૈયા પોતાના ગામનો છે કહી સુબૈયાના ડરને દૂર કરવા પ્રયત્ન કરે છે, પણ એથી એનો ડર કાવતરાની ગંધથી ઓર વધે છે. છેવટે મનોરમાના કહેવાથી સુબૈયાને મારી મારીને એની પાસેથી લખાવી લીધેલું લખાણ ગવરૈયા પરત કરે છે. પણ સુબૈયાને લાગે છે કે બધાએ મળીને મારી સમસ્યા તો દૂર કરી છે, પણ મનોરમા શંકાસ્પદ છે. એ વિચારે છે કે મારા જેવા અજાણ્યાના હાથમાં મનોરમા જો વેચાઈ ગઈ તો ખબર નથી કે કેટલા માણસોના હાથમાં એ વેચાતી આવી હશે. શંકા અને વિચારોથી ડરનું માર્યું પોતાનું માથું ફાટી જતું હોય એવું સુબૈયાને લાગે છે, અને થાય છે કે મનને કેવી રીતે મુક્ત કરવું, શાંતિ વગર મનને આરામ ક્યાંથી, તો પછી મૃત્યુ જ ઠીક છે. પણ બહુ વિચાર્યા પછી સુબૈયાને જાણે કે મૂળ મંત્ર મળ્યો હોય એવો આનંદ થાય છે. આ મૂળ મંત્ર છે, સેફ, સેફર, સેફેસ્ટ. સહી સલામતી માટે વિનમ્રી બની રહો. પડછાયો જોઈને પણ બીઓ અને અધિકારની સામે ઝૂકી જાઓ. પણ ફરીને સુબૈયાનું મન ચક્રાવે ચડે છે. લેખક અંતે કહે છે, સમુદ્રમાં મોજા ઉછળી રહ્યા હતા, સમુદ્ર ઉછળી રહ્યો હતો. સમુદ્ર ઉછળ્યા વગર ક્યારે રહ્યો છે? આ વર્ણન આગળ જાણે કે સુબૈયાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે. જીવનમાં બધા જ સાહસો કરી શકે એવા સર્વજીવી નાયકની કથા પરંપરામાં કલ્પના કરવામાં આવી છે. એની સામે સહેજ સાહસ કરતાં ડરનો માર્યો મરી જતો હોય એવા નાયકની કલ્પના કેન્દ્રમાં મૂકી લેખકે આધુનિક જીવન વચ્ચે જીવન જીવતા અલ્પજીવી સામાન્ય માણસની અંદરની બાજુઓ ખુલ્લી કરી છે.